તારીખ 18/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 475 483 અને 484 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 815
આપના બે પત્ર સમયસારના કવિ સહિત પહોંચ્યા છે. સમયસાર નાટકમાંથી બે પદ લખ્યા છે. નાટક સમયસાર પદ પદ સ્વરૂપે છે. રચના બનારસીદાસ. નિરાકાર સાકાર ચેતના વિશેનું કવિત એટલે પદ મુખરો સંબંધમાં કાંઈ સંબંધ કરી શકાય તેવા અર્થવાળું નથી. એટલે જે મુખરસનો વિષય કહેતો હતો એમણે, એનો કાંઈ રેફરન્સ એમણે નાટક સમયસારમાંથી કાઢ્યો હશે, પણ એ પદનો અને એ વિષયનો કાંઈ મેળ અર્થમાં ખાતો નથી એમ એમણે જવાબ આપ્યો. અને જે હવે પછી જણાવશો એટલે એનું સ્પષ્ટીકરણ હવે પછી આપશો.
બરાબર.
પણ મુખરસ સાથે કોઈ વાત મેળ ખાતી નથી. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર ભય, અમૃત ધારા વરસે. એ કવિતમાં સુધારસનું જે મહાત્મ છે તે કેવળ એક વિસરતા પરિણામે સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે જે અનુક્રમે સમજાશે. શું કહે છે? ઉપરનું જે પદ છે એ નિર્વિકલ્પ શુદ્ધોપયોગના વર્ણનવાળું છે કે પ્રથમ શુદ્ધતા વિચારમાં અને ધ્યાનમાં લક્ષમાં આવે છે, પછી એમાં રમણતા કરે છે, એમાં સ્થિરતા કરે છે, ત્યારે આનંદ અમૃતની ધારા વરસે છે. તે કેવળ એક વિસરસા, વિસરસા એટલે સ્વાભાવિક સર્વ પ્રકારના, વિસરસાનો અર્થ પણ કર્યો છે, સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશે આત્મદ્રવ્ય પરિણામે સ્વરૂપસ્થ, સ્વરૂપમાં સ્થિર, સહજપણે, વિસરસા એટલે સ્વાભાવિકપણે, સહજપણે સ્વરૂપમાં સ્થિર એવા અમૃત સ્વરૂપ આત્માનું વર્ણન છે, અથવા અમૃત પ્રગટ કર્યું છે, આનંદ અમૃત પ્રગટ કર્યું છે એવા આત્માનું એ વર્ણન છે. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે. એમાંથી જે આત્મકલ્યાણનો વિષય નીકળે છે અથવા કેવી રીતે આત્મકલ્યાણ સધાય છે અને એમાં શુદ્ધ સ્વરૂપનું કેવું અવલંબન છે એ અમે અમારા હૃદયમાં રાખ્યો છે, એ અનુક્રમે તમને સમજાવશું, સમજાશે એટલે અનુક્રમે તમને સમજાવશું. અત્યારે એ વિષય ગ્રહણ કરવામાં, સમજવામાં તમને કદાચ કલ્પના થાય એ દ્રષ્ટિએ નથી કીધું. જેમ કે પરિણમનની ભૂમિકામાં તમારો પ્રવેશ થાય તો એ રીતે તમને અનુક્રમે સમજાવશું. ભાષા જુંધારી છે, અમુક શબ્દો પકડીને અનુમાન કર્યું હોય કે આ સુધારસ અમૃત ધારા આવી ને, અમૃત એટલે સુધા, સુધા એટલે અમૃત, તો આ કઈ એવી જ વાત હશે એમ. એ સુધારસની ચર્ચા ચાલે એવી સાથે છે. હવે એ તો વિજ્ઞાનની ભાવ ભાષણનો વિષય હતો અને આ અનુભવનો વિષય છે. હ એટલે એને એને કાંઈ સંબંધ નથી, અર્થનો મેળ બેસતો નથી એમ કીધું મને. એમણે જોયું કે સમયસારમાંથી એમને કોઈ પદ લખે છે પણ અનુમાન કરે છે એટલું છે. પછીનો પત્ર છે 483 પાનું 390. પરમ સ્નેહી શ્રી સુભાષ શ્રી અંજાર, અંજાર છે કચ્છમાં, કચ્છનું શહેર છે. ભુજ, અંજાર એ બધા કચ્છના શહેર છે. કચ્છમાં વ્યાપાર અર્થે ક્યારેક ક્યારેક સુભાષભાઈ જતા હતા. એ દિવસોમાં અંજારમાં હશે એટલે અંજાર પત્ર વ્યવહાર ચાલ્યો છે. ત્યાર પછીના પત્રો પણ અંજાર જ લખેલા છે. તમારા પત્રો પહોંચ્યા છે ત્યાંથી? પત્રો તો લખ્યા જ કરે જ્યાં જાય ત્યાંથી, એમનું કામ ચાલુ રહેતું હતું. હા, આમ ત્યાં ઉદયનો હિસાબે જવું પડતું હતું પણ આત્મા ત્યાં જ રહેતો હતો. એટલી બધી મુખ્યતા હતી એમને, કૃપાળુની મુખ્યતા થઈ હતી. તે સાથે પ્રશ્નોની ટીપ ઉતારીને બીડી તે પહોંચે છે. ઘણા પ્રશ્નો લખ્યા હશે. તે પ્રશ્નોમાં જે વિચાર જણાવ્યા છે તે પ્રથમ વિચાર ભૂમિકામાં વિચારવા જેવા છે. જે પુરુષે તે ગ્રંથ કર્યો છે તેને વેદાંતાદિ શાસ્ત્રના અમુક ગ્રંથના અવલોકન ઉપરથી તે પ્રશ્નો લખ્યા છે. એટલે કોઈ વેદાંત સંબંધીનો કોઈ ગ્રંથ હશે, એમાં કોઈ પ્રશ્નો ઉઠાવ્યા હશે, એ પ્રશ્નો એમણે લખીને મોકલેલા. અત્યંત ઐશ્વર્ય યોગ્ય વાર્તા એમાં લખી નથી. અત્યંત આશ્ચર્ય યોગ, હા આશ્ચર્ય, અત્યંત આશ્ચર્ય યોગ્ય વાર્તા તેમાં લખી નથી. એટલે કોઈ વિસ્મારક આશ્ચર્યમાં પડવા જેવી વાત એમાં નથી. એ પ્રશ્નો તથા એ જાતિના વિચાર ઘણા વખત પહેલા વિચાર્યા હતા. 27મા વર્ષે એમ લખે છે, અમે તો ઘણા વખત પહેલા એ વાત વિચારી લીધી છે. અને એવા વિચારની વિચારણા કરવા વિશે તમને તથા ગોસવિયાને જણાવ્યું હતું, તેમજ બીજા તેવા મુમુક્ષુને તેવા વિચારના અવલોકન વિશે કહ્યું હતું અથવા કહ્યાનું થઈ આવે છે કે જે વિચારોની વિચારણા ઉપરથી અનુક્રમે સત અસતનો પૂરો વિવેક થઈ શકે. સત એટલે સાચું, અસત એટલે ખોટું, સત્ય અસત્યનો વિવેક થઈ શકે. સ્પષ્ટતા નથી આવતી, એટલે કંઈ ખબર નથી પડતી કે શું કયા ગ્રંથની વાત ચાલે છે, કઈ ભૂમિકાની વાત ચાલે છે, એ સ્પષ્ટ નથી થતું. હાલ 7-8 દિવસ થયા, શારીરિક સ્થિતિ જવરગ્રસ્ત હતી. હમણાં 2 દિવસ ત્યાં ઠીક છે. જ્વર એટલે તાપ. 7-8 દિવસથી તાવ આવતો હતો, 2 દિવસથી ઠીક છે એમ લખ્યું છે. કવિતા બીડી તે પહોંચી છે. સુભાષભાઈ કઈ કવિતા લખવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં આલાપિકા તરીકેના ભેદમાં તમારું નામ બતાવ્યું છે. એટલે પોતે પોતાનું નામ પણ એમાં ઘણા કવિઓ લખે એમ પોતે પણ પોતાનું નામ બતાવ્યું છે. અને કવિતા કરવામાં જે કંઈ વિચક્ષણતા જોઈએ તે બતાવવાનો વિચાર રાખ્યો છે. વિચાર એટલે અભિપ્રાય. કે હું પણ કવિતા સારી કવિતા બતાવી બનાવી શકું છું એવો તમે અભિપ્રાય રાખ્યો છે, એ પણ દેખાઈ આવે છે. અભિપ્રાય પૂછ્યો કવિતા કદાચ સારી બનાવી છે ગમે તેમ હોય, પણ એમાં દેખાડો કરવાનો અભિપ્રાય છે, દેખાવ કરવાનો અભિપ્રાય છે, પૂછ્યો છે. કવિતા ઠીક છે, કવિતા ઠીક છે, કવિતા ઠીક છે, ભેજી કવર કો પરબીડિયા બોલતે આપ, પરબીડિયા બોલતે નહીં બોલતે, કવર કો એન્વેલપ કો ક્યાં બોલતે હિન્દી મેં, લિફાફા, લિફાફા બોલતે, લિફાફા કો અમારે ગુજરાતીમાં પરબીડિયા પણ કહે છે, જિસમે બિડાણ હોય, બિડાણ, બિડાણ તો સમજતા અંદર રખને કા, હા બંધ કર દેતે એસે બીડી મેને બીડ દિયા. ટીપ, ટીપ મેને લિસ્ટ, ટીપ મેને લિસ્ટ, પ્રશ્નો કા લિસ્ટ લિખ કરકે ઉતારીને, એટલે કોપી કરીને, બીડી એટલે મોકલી છે, બિડાન કરીને મોકલી છે, તે પહોંચી છે, તમે મોકલી તે પહોંચી છે, બીડીને મોકલી તે પહોંચી છે. કવિતા ઠીક છે, કવિતા કવિતા અર્થે આરાધવા યોગ્ય નથી, એટલે કવિતા બનાવવા માટે કોઈ કવિતા ન લખવી જોઈએ. કવિતા કવિતા બનાવવા માટે ન લખવી જોઈએ, ચાલો આપણે પણ કઈ કવિતાઓ લખીએ. આત્મકલ્યાણ માટે તમે કઈક પ્રવૃત્તિ કરો તો બધી બરાબર છે, પણ આત્મકલ્યાણ સિવાય બીજા હેતુથી આ બધી પ્રવૃત્તિ થાય તો એમાં પછી દેખાવ કરવાનો અભિપ્રાય બહાર આવ્યા વિના સંસાર અર્થે આરાધવા યોગ્ય નથી. અને એ કવિતા બનાવીને કોઈ સાંસારિક પ્રવૃત્તિ કવિ તરીકે નહીં પણ કરવા યોગ્ય નથી. કોઈ લેખક હોય તો લેખક તરીકે એનું રેમ્યુનરેશન મેળવે છે, કોઈ કવિતા લખે તો કવિતા તરીકે એનો કાંઈ લાભ મેળવે છે, એ પણ કરવા જેવો નથી. સંસારમાં એ કોઈ પોતાની ઇજ્જત વધે એ અર્થે પણ લખવા જેવું નથી, કે એમાંથી કોઈ આર્થિક વળતર મળે એવી અર્થે પણ કરવા જેવું નથી, એ બધા સંસારિક પ્રયોજન છે. ભગવત ભજન અર્થે, આત્મકલ્યાણ અર્થે જો તેનું પ્રયોજન થાય તો જીવને તે ગુણની ક્ષોભ ક્ષમતાનું ફળ છે. આત્મકલ્યાણ અર્થે હોય કે ગુણવાન પુરુષોના અથવા પરમાત્માના ભજન અર્થે હોય, ગુણાનુવાદ અર્થે હોય તો ઠીક છે, તો આત્માના ગુણોને પ્રગટવાનું કારણ બને, બાકી બીજો હેતુ તો કાંઈ યોગ્ય નથી. કોઈ પણ હેતુ હોય તો, એ સિવાયનો કોઈ હેતુ હોય તો તે યોગ્ય નથી. ઉઘાડો, ઉઘાડે એટલે ગુણ પ્રગટવો, કેટલા ગુણ ક્ષોભ સંભાવે પ્રગટે છે ને, વીર્ય ગુણ ક્ષોભ સંભાવે પ્રગટે, જ્ઞાન ગુણ ક્ષોભ સંભાવે પ્રગટે મોક્ષ માર્ગમાં, તો સમ્યક દર્શન ક્ષોભસમ, સમ્યક દર્શન હોય છે ક્ષોભ સંભાવે, ચારિત્ર પણ મોક્ષ માર્ગમાં ક્ષોભ સંભાવે છે, એટલે એ આગમ ભાષા છે. જીવ વિદ્યાથી જો હવે ટોટલ મારે છે, કવિતા બનાવી એ કોઈ વિદ્યા થઈ ને, વિદ્યા એટલે કળા કે, જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં આત્મામાં શાંતિ આવી નહીં, કસાય રસ મંદ પડે અને ઉપશમથી, જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં જ્ઞાનમાં વિવેક આવ્યો નહીં, કે આત્માને સમાધિ એટલે આત્માની શાંતિ થઈ નહીં, તે વિદ્યાને વિશે એ વિદ્યામાં રૂડાજીવે આગ્રહ કરવા યોગ્ય નથી. રૂડોજીવ એટલે પાત્રજીવ, પાત્રજીવે એનો આગ્રહ ના રાખવો એટલે એના ઉપર વજન ન દેવું. આગ્રહ ન રાખવો એટલે શું? વજન ન દેવું. ભલે કોઈ કળા તમારામાં હોય, કવિતની, બીજી લેખનની, ગાવાની, બજાવવાની, બોલવાની, અનેક જાતની કળાઓ છે, એના ઉપર વજન નહીં જવું જોઈએ. એમાં શું આત્મકલ્યાણ થાય એના ઉપર વજન હોવું જોઈએ, બાકીમાં ક્યાંય વજન નહીં જોવું જોઈએ. બસ પછી ભૂલ નહીં પડે. આત્મકલ્યાણ થાય એ વાતમાં, એ કળામાં, એ વિષયમાં વજન દો, બાકી ક્યાંય વજન નહીં દો. કેમ કે આ જીવનું પ્રયોજન છે, એ પ્રયોજન છોડીને બીજું બધું અપ્રયોજનભૂત છે, ક્યાંય વજન નહીં આપવું. એને વજન નહીં આપવું એટલે એનું મહત્વ નહીં આપવું, એને અધિકતા નહીં આપવી. કેમ કે વજન દેવાથી, મહત્તા દેવાથી, અધિકતા દેવાથી જીવને પોતાના સ્વરૂપમાં જે ઐશ્વર્ય છે, ગુણનું જે ઐશ્વર્ય છે, એનું મહત્વ નહીં આવે. અથવા બીજી રીતે વિચારીએ તો જગતમાં બે જ પદાર્થ છે, પોતે આત્મા અને એક બીજા બધા અનાત્મા, પોતાના માટે બીજા બધા અનાત્મા. આત્માથી અનાત્મા પ્રતિપક્ષમાં છે, આમાં પક્ષમાં છે. જેવું વજન એ બાજુ ગયું અનાત્મા ઉપર, એટલે આત્મા ઉપર વજન ઉઠી જશે. આત્મા ઉપર વજન દેશો તો અનાત્મા ઉપર વજન ઉઠી જશે. બે ઉપર એક સાથે વજન રહી અને બે ઉપર એક સાથે ઉઠે નહીં, આવી એક મુખ્ય ગૌણની વ્યવસ્થા છે. તમારે કોને મુખ્ય કરવું એનો વિવેક કરવાનો રહે છે. એટલે ક્યાંય વજન ન જોવું જોઈએ. આત્મકલ્યાણ સિવાય પાત્રતાવાળા જીવને ક્યાંય વજન ન જોવું જોઈએ. વજનની ભૂલ એ બહુ મોટી ભૂલ છે, નાની ભૂલ નથી, મોટી ભૂલ છે. આત્માને એ બાજુ, આખા આત્માને રોકી લઈએ છે અને ખેંચી જાય છે, એવું બને છે. અને મુમુક્ષુની ભૂમિકામાં બહુભાગ એવી એવી વજનની ભૂલ અભિપ્રાય સહિત થતી હોય છે. એટલે અભિપ્રાય દ્રઢ થાય, દર્શન બહુ દ્રઢ થાય. માટે એક ચાવી આપી દીધી કે આત્મકલ્યાણ અને પરમાત્મા વિષય હોય ત્યાં જ વજન જવું જોઈએ, અને બીજે ક્યાંય વજન ન જવું જોઈએ. પછી તમે સહી સલામત રીતે બચી જશો, નહીતર નહીં બચો. હાલ હવે ઘણું કરી મોતીની ખરીદી બંધ રાખે છે. શું છે કે ખબાકભાઈને કંઈ ખ્યાલ આવેલો કે ઝવેરાતના વેપારમાં સાચા મોતીનો વેપાર પણ આ રેવાશંકર જગજીવનની પેઢીમાં ચાલે છે. તેમણે કૃપાળુ દેવને ના લખેલી, મોતીનો વેપાર આપણે નહીં કરવો, સાચા મોતીનો વેપાર આપણે નહીં કરવો જોઈએ. કેમ કે એકેન્દ્રી જીવ છે, જે છીપલામાં મોતી થાય છે ને, એકેન્દ્રી જીવ છે. પછી આ જે વેપારમાં આવે છે તો એ મરી ગયો હોય, પણ એ કઈ ખો મળદું તો રહ્યું ને હાથમાં, એ મળદું એનો હાથમાં રહીએ, એ વેપાર આપણે નહીં કરવો જોઈએ. એવી એમણે કોઈ વાત લખેલી, એટલે એમણે લખ્યું કે અત્યારે તો આ મોતીની ખરીદી બંધ રાખી છે. એવું કંઈક સાંભળ્યું છે કે એવું કંઈ આપસમાં પત્ર વ્યવહાર કંઈક ચાલ્યો હશે. હાલ હવે ઘણું કરીને મોતીની ખરીદી બંધ રાખી છે, વિલાયતમાં છે તેનો અનુક્રમે વેચવાનો વિચાર રાખ્યો છે. અને કેટલોક એમને કોઈ એમના ફોરેનની પેઢીમાં કોઈ એજન્ટની આડતિયાને એ વેચવા માટે મોકલેલા કે અમુક સારા ભાવ કોઈ સેન્ટરમાં આવતા હોય વચ્ચે દેવા, ખાસ કરીને પેરિસ મોકલતા હતા એ ફ્રાન્સમાં. એકાદ વખત તો કોઈ ભાગીદારને એ નિમિત્તે જવાનું પણ કારણ બનેલું કે આ માલનો નિકાલ કરવો છે, ત્યાં બેસીને નિકાલ કરી નાખવા, અહીં બેઠા વેચાતું નથી અને આપણે વેચી નાખવો છે. વિલાયતમાં છે એટલે વિલાયત એટલે યુરોપ, તેનો અનુક્રમે વેચવાનો વિચાર રાખ્યો છે. જો આ પ્રસંગ ન હોત તો તે પ્રસંગમાં ઉદ્ભવ થતી જંજાળ અને તેનો ઉપસમાવું થાત નહીં. જો આ પ્રસંગ ન હોત તો, એટલે કંઈ મોતીના વેપારનો પ્રસંગ ન હોત તો તે પ્રસંગમાં ઉદ્ભવ થતી જંજાળ અને તેનો ઉપસમાવું થાત નહીં. એ કોઈ જાતનો ઉદય ઊભો થયો, પોતાને જંજાળ લાગી છે અને સમ્યક પુરુષાર્થે કરીને એને ઉપસમાવ્યું પણ છે, પરિણામોને ઉપસમાવ્યા છે. હવે તે સ્વસંવેદ્ય રૂપે અનુભવમાં આવેલ છે તે પણ એક પ્રકારનું પ્રારબ્ધ નિવર્તન રૂપ છે,
બરાબર.
એટલે એ પ્રકારનો નસીબ છે એનો નાશ કરીએ છીએ, નિવર્તન એટલે અભાવ કરીએ છીએ. સ્વવિગત જ્ઞાન વાર્તાનો હવે પત્ર લખશો તો ઘણું કરીને તેનો ઉત્તર લખીશ. એટલે બીજી બીજી વાતોમાં ન ઉતરવું એમ. એ 161મો પત્ર, એમના જે આપણા પત્રો ચાલે છે એમાં અનુક્રમે 161 પૂરા થયા. એમ પછી નીચેનો પત્ર છે એ પણ એમણે અંજાર જ લખેલો છે 4 દિવસ પછી. પરમ સ્નેહી શ્રી સૌભાગ શ્રી અંજાર, અત્રેના ઉપાધિ પ્રસંગમાં કંઈક વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મોસમ હોવાથી આત્માને વિશે ગુણનું વિશેષ સ્પષ્ટપણું વર્તે છે. જુઓ, ઉપાધિ પ્રસંગમાં વધારે સહનતાથી વર્તવું પડે, સહન કરવું પડે એવી રીતે, એવી જાતનો ઉપાધિ પ્રસંગ છે અને એ જાતનો વ્યાપારની અંદર મોસમ એટલે એક સિઝન ઊભી થઈ છે. તો અહીંયા પુરુષાર્થ પણ જોરથી ચાલે છે, અહીંયા સહન કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય છે, તો અહીંયા પુરુષાર્થ જોર કરે છે. જ્યારે પુરુષાર્થ જોર કરે છે ત્યારે આત્માને વિશે ગુણનું વિશેષ સ્પષ્ટપણું વર્તે છે, ત્યારે આત્મગુણો વિશેષપણે સ્પષ્ટપણે અનુભવ ગોચર થાય છે. સ્પષ્ટપણું વર્તે છે એટલે અનુભવમાં આવે છે, અનુભવની સ્પષ્ટતા છે. આ બધી વિચારની સ્પષ્ટતા નથી, અનુભવની સ્પષ્ટતા છે, સ્પર્શે છે પોતે. આમ ઉદયની સામે પોતે કેવી રીતે કામ કરે છે, આ બધું ઉદય તીવ્ર થાય, વધારે સાફ સ્વરૂપમાં વધારે સાવધાન થાય છે, એના જેવું છે. જેમ આપણે ગાડી ચલાવીએ, કન્જેસ્ટેડ એરિયા આવે, વધારે આપણે ધ્યાન રાખીને ગાડી ચલાવીએ, એવી રીતે સાવધાની વધારે આવે, કોઈની સાથે ભટકાઈ ન જાય. આકડો રસ્તો આવે, કંઈ વધારે ધ્યાનથી ચલાવીએ, રસ્તેથી ઉતરી ન જાય ગાડી. ખાડા ટેકરા વાળો વસ્તુ તો વધારે ધ્યાન રાખીએ, બેલેન્સ. જેમ કુદરતી છે એમ અહીંયા ઉપાધિ અથવા વ્યવહારની અંદર પ્રતિકૂળતા વધે છે, તો અહીંયા સાવધાની વધારે આવે છે સ્વરૂપમાં, એકદમ જાગૃતિ વિશેષ રહે છે. ઘણું કરીને હવેથી જો બને તો નિયમિતપણે કાંઈ સત્સંગ વાર્તા લખશો. આ પ્રસંગમાં તમે રેગ્યુલરલી કોઈ સત્સંગની વાતો લખો એમ અમે ઈચ્છીએ છીએ. એટલે એમની વૃત્તિ છે એ સત્સંગ મને જ્ઞાન વાર્તા ઉપર વધારે વજન આપે છે, ભલે આ બાજુ ગમે તે પ્રકાર ચાલતો હોય ઉદયમાં, અને ભલે અનુકૂળ ન હોય કેમ કે એ તો એક પ્રકારનો ખ્યાલ આવે છે, મને નુકસાન છે એમ નથી એનાથી. જે પ્રકાર બદલાય છે વ્યવહારે એની અનુકૂળતા નથી, પણ આપણે અંદર પોતે પોતાના કામે લાગ્યા છે કે નિશ્ચિત છે એ વિષયમાં. અમુક નિર્મળતા ને લીધે સૂઝ બહુ સારી આવી હતી. એમાં કઈ સવાલ નહી, એવું કઈ લખતા એમને બહુ ચિત્તની પ્રસન્નતા થતી. અને બહુભાગ સૌભાગભાઈનો પ્રત્યક્ષ સત્સંગ અને પરોક્ષ સત્સંગ એમને પોતાને આત્મભાવ આવિર્ભાવ થવાનું કારણ બન્યું છે. એટલે હમણાં હંમેશા એમણે સૌભાગભાઈના સત્સંગની ઈચ્છો છે, એ ચાહતા હતા કે આવો સત્સંગ રહે, પત્રથી કે રૂબરૂમાં એ સત્સંગને ચાહતા હતા, એ વાત ચોક્કસ છે. એવો પ્રકાર બીજા કોઈ મુમુક્ષુ માટે નહોતો જે સૌભાગભાઈ માટે હતા, એવી પાત્રતા વિશેષ હતી એમની. એ એનું મૂલ્યાંકન એટલું હતું કે એમના જે બીજા દોષ હતા એ ગૌણ થઈ જતા હતા, અથવા ગૌણ થાય તો તે યોગ્ય જ હતું. ગુણ દોષ બધામાં હોય છે, તુલના કરતા આવડવી જોઈએ. નાના દોષને મોટો ન કરાય ક્યારે, અને મોટા ગુણને ક્યારે નાનો ન લેખાય, એ ધ્યાન રહેવું જોઈએ. અને એમાં પોતાને ફાયદો છે, એ પ્રકારની યથાર્થ ગણતરીમાં ફાયદો પોતાને છે, અને નહીતર અયથાર્થ ગણતરીમાં નુકસાન પણ પોતાને જ હોય છે. સામાન્ય કઈ લેવા દેવા નથી હોતું. હા, ગુણદોષ બધામાં હોય છે, પણ કોઈને દોષ નાનો હોય, કોઈને મોટો હોય, કોઈને ગુણ નાનો હોય, કોઈને ગુણ મોટો હોય, એવા ચાર ભેદ પડે છે. મોટા દોષને નાનો ન ગણવો જોઈએ, નાના દોષને મોટો ન ગણવો જોઈએ, મોટા ગુણને નાનો ગુણ ન ગણવો જોઈએ, નાના ગુણને મોટો ગુણ ન ગણવો જોઈએ. સૌભાગભાઈનો દ્રષ્ટાંત લઈએ કે એમને ઈશ્વર કર્તૃત્વ સંબંધી શ્રદ્ધા હતી, ચમત્કાર આદિ વિષયમાં પણ થોડી શ્રદ્ધાને ખેંચાણ હતું, અને આર્થિક પ્રતિકૂળતા અને કુટુંબ પ્રતિબંધના પણ અમુક પ્રકારના ભાવો, એ બધા દોષના પ્રકારો હતા. અચળ શ્રદ્ધા, અચળ પ્રતીતિ અને પરંપરામાં તો એ બધા જે ગુણ છે એટલા બધા મોટા હતા, એટલા બધા દોષ મોટા ન ગણવા દે. ભલે કુટુંબ પ્રતિબંધ હતો તો એ મોટો ન ગણાય, ભલે ઈશ્વર સંબંધીની વાત ગ્રહિત મિથ્યાત્વની હોય તો એ મોટો ન ગણવા દે, નહીં બધા મોટા દોષમાં જાય. સામાન્ય મુમુક્ષુ માટે એ મોટા દોષમાં જાય, એમના માટે મોટા દોષમાં નહીં જાય. જે ગુણ એમનો પ્રગટ કર્યો હતો તેની અપેક્ષા એવી બધી આની અંદર ખૂબી ભરેલી કેટલીક વાતો છે. અને એની જે તુલના છે એ તુલના યથાર્થ છે એ ભવિષ્ય સાબિત કરે છે, તે જીવનું ભવિષ્ય સાબિત કરે છે, માટે એ તુલના બરાબર છે. એમ તોડવાનો વિવેક પોતાને હોય તો પોતાને લાભનું કારણ છે ને, એવો અવિવેક હોય તો પોતાને નુકસાનનું કારણ છે. સંકેત કર્યા છે મને 223 પત્ર માં ગોપાંગના માટે હું લખો પરમ મહાત્મા, અને શ્રીકૃષ્ણ માટે શું લખું તો કે મહાત્મા. શ્રીકૃષ્ણ ભગવાન હતા, એમના ગોપીઓના ભગવાન હતા, એ તો ભગવાન માટે મહાત્મા લખો, અને એના ભક્તો માટે પરમ મહાત્મા લખો. કેવા શું માન્યા, રહસ્ય પકડતા આવડવું જોઈએ એમ કહેવા હું માગે. પત્ર કોને લીખો છે કે મુમુક્ષુને, તો મુમુક્ષુને નિકટની દશા છે, જે દશા એને ગ્રહણ કરવાની છે. આવી દશા તમે ગ્રહણ કરો, તમારા નિકટનું પ્રયોજન નહીં છે. નિકટની દશાનું પ્રયોજન છે એ સીધું પ્રયોજન છે. ત્યાર પછીની દશાઓ ભલે ઉપર ઉપરની દશાઓ હોય મોક્ષ પર્યંતની, તો પણ તે પરંપરા એ પ્રયોજન છે. અને પ્રેક્ટિકલ સાઈડ છે એને, એટલા માટે એ વાત છે. હવામાં ચાલવાનું નથી, તમે જ્યાં ઉભા છો ત્યાંથી પગલું ભરશો, કે જ્યાં પહોંચવાનું છે ત્યાં પગલું ભરવા જશો. તમે ઉભા છો ત્યાંથી તમારે પગલું પાડવાનું છે. એની પ્રેક્ટિકલ સાઈડ છે. એવી રીતે યોગ્યતામાં જ્યાં ઉભા છો ત્યાંથી નિકટની દશા જે પ્રાપ્ત કરવી છે એ સીધું પ્રયોજન છે. થોડું પરંપરા એ પ્રયોજન છે. સુંદર દર્શન મોક્ષ મને દશા એ બધું ભક્તિ લાગી. એટલે એમ કીધું જો ભજન દેવાની પાછળ કારણ ઉપર ઉપરથી સાદી વાત લાગે, એવું નથી. કેટલું ઉપયોગથી લખે છે, કે લખે છે તો કેટલા ઉપયોગથી લખે છે એક એક વાત. બહુ સૂક્ષ્મ જ્ઞાન છે, ઘણું સૂક્ષ્મ જ્ઞાન છે. એ આવશે 28મા વર્ષમાં તો પૂછશે, અમારો પુરુષાર્થ આમ ચાલે છે, અમારો અભિપ્રાય આમ ચાલે છે, હવે અમને જલ્દી આવો વેપારમાંથી છૂટવું હોય તો હવે અમારે શું કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ લખો. તમે પૂછાયું છે તેમણે જવાબ લખો તો જવાબ તો કાંઈક ઠીક છે, પણ હજી અમારે આથી સૂક્ષ્મ વિષય ઉપર પ્રશ્ન છે. તો હવે શું તમારો તમારો અભિપ્રાય પણ તમે વિચારો છો, એમને વિચારવા માંગ્યા છે પોતાના પરિણામ માટે, એમને વિચારવા માંગ્યા છે. એટલે હદ સુધી સક્ષમ ચાલ્યો છે બે વચ્ચે. એવું નથી ગણતા કે હું દશામાં આગળ છું, એટલે કઈ મારે એને પૂછવાની જરૂર નથી. હું કઈ નથી, ગુણનો ચાહક જીવ ગમે ત્યાંથી ગુણ ઉપાડી દે, અને તો જ એ ખરો ગુણનો ચાહક છે, આ એનું લક્ષણ છે. ગુણનો જો ખરેખરો ચાહક બી હોય તો ગમે ત્યાંથી ગુણ ઉપાડી દે, જેનામાં ગુણ જોવે ત્યાંથી ઉપાડે. આ એનો આપણને ગમ્યો, આ વાત એની, આ ગુણ આપણને એનો ગમ્યો. કેમ કે એને પોતાને ગુણ પ્રગટ કરવો છે, ગુણ વૃદ્ધિ કરવો છે. જ્યાં સુધી સંપૂર્ણ દશા ન થાય ત્યાં સુધી અન્ય મતમાં તો એવા દ્રષ્ટાંત આવે છે કે ગુરુ દત્તાત્રેયને 24 ગુરુ હતા. તે એ લોકો દત્તાત્રેયને ઈશ્વરનો 24 અવતાર મહાત્મા એનો એક અવતાર માને છે, પણ નામ ગુરુ દત્તાત્રેય એટલે બહુ મોટા ગુરુ હતા. તો કે એમને તો કે એમને 24 ગુરુ હતા. તો કે કૂતરામાંથી તો કે નિમક હલાલતાનો ગુણ એમણે લીધો હતો. કૂતરો નિમક હલાલ હોય છે, મરી જાય તો તે એનો જે માલિક હોય એની તરફણ, એની જ તરફણ કરે. એવા ઘણી ઘણી વાતો એવી બધી આવે છે. એનો પરમાર્થ શું? કે પરમાર્થ એ છે કે ગુણગ્રાહી દ્રષ્ટિવાળો ગુણનો ચાહક જીવ ગમે ત્યાંથી ગુણ જ ઉપાડે, એવી એની દ્રષ્ટિ થઈ ગઈ હોય છે. હંસ હોય, તમે સાચા મૂર્તિ ને ખોટા મૂર્તિ બે મિક્સ કરીને એને ચારામાં નાખો, એ સાચા મૂર્તિ ને જ ઉપાડે. સાચા મૂર્તિ નો ચારો ચરે, ખોટા મૂર્તિ નો ચારો ન ચરે. આ બધી ઉપમાઓ ગુણગ્રાહકતા ઉપર છે. આ બધી ઉપમાઓ ગુણગ્રાહકતા ઉપર છે. Thank you.